धर्मादो निच वृत्त्युद्यम प्राप्त धनधान्यादितश्चतैहि अर्प्यो दशांश कृष्णाय विशोषस्त्विह दुर्बलैहि। अनेते गृहस्थाश्रमी सत्संगी तेमणे पोतानी जे वृत्ति अने उद्यम ते थकी पाम्यू, जे धनधान्यादिक ते थकी दशमो भाग काढीने श्रीकृष्ण भगवानने अर्पण करवो, અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીસમો ભાગ અર્પણ કરવો। શિક્ષાપત્રીનો શ્લોક 147મો। શિક્ષાપત્રીમાં શ્રીહરિની સ્પષ્ટ આજ્ઞા છે કે સત્સંગી ગૃહસ્થાશ્રમીએ નીતિ અને ધર્મ સહિતની કોઈ પણ પ્રકારની આજીવિકાના સાધનો દ્વારા જે કંઈ આવક થતી હોય, ઉપજ થતી હોય, તેમાંથી જે વ્યવહારે સાધન સંપન્ન હોય, ધનાઢ્ય હોય, સમૃદ્ધ હોય, તેમણે દસમો ભાગ ધર્માદા પેટે આપવો, અર્થાત 100એ 10% ધર્માદો આપવો, અને જે હરિભક્ત વ્યવહારે દુર્બળ હોય તેમણે 20મો ભાગ અર્થાત 100એ 5% ભાગ ધર્માદા પેટે આપવો। આમ ઉપજ અને આવક એટલે ધનની આવક હોય અથવા ધાન્ય એટલે અન્ન વગેરે કોઈ પણ પ્રકારની ખેતીવાડી વગેરેની ઉપજ હોય, તેમાંથી 10મો અથવા 20મો ભાગ ધર્માદા પેટે આપવાની વાત છે। શ્રીહરિની આજ્ઞાનુસાર ચોખ્ખો ધર્માદો અર્પણ કરવાથી પ્રભુની પ્રસન્નતા થાય છે। ધર્માદાનો જે ભાગ છે તેને શાસ્ત્રોમાં દેવનો ભાગ ગણવામાં આવે છે। દેવભાગ એ દેવનું ઋણ છે। દેવનું ઋણ એટલા માટે છે કે આપણે પૃથ્વી ઉપર જન્મ ધરીને આવ્યા તેમાં આપણું પોતાનું કંઈ કહી શકાય તેવું કશું જ આપણું નથી। આપણા કર્માનુબંધ પ્રમાણે આપણને કર્માશયના ભોગ માટે જન્મ મળ્યો, તેમાં આપણા કર્માશય સિવાય આપણે કંઈ પણ સાથે લાવ્યા નથી। ફક્ત કર્માશય દ્વારા જ મનુષ્ય દેહની પ્રાપ્તિ થતી નથી, તેમાં પરમાત્માની ઈચ્છા, કૃપા વગેરે અનેક પરિબળો ભાગ ભજવે છે। કારણ કે કર્મ ફળ પ્રદાતા પરમાત્મા જ છે। તેમણે આપણને પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો તથા મન, બુદ્ધિ, ચિત્ત જેવા અંતઃકરણો આપ્યા। વિવેક શક્તિ, તર્ક શક્તિ, જ્ઞાન શક્તિ, કલ્પના શક્તિ, કાર્યશક્તિ, સ્મૃતિ શક્તિ, સમજણ શક્તિ વગેરે અનેક પ્રકારની શક્તિઓ તથા કર્મફળનો ઉપભોગ કરવા માટે આ માનવ દેહ આપ્યો। આ બધા ઉપકરણો દ્વારા મનુષ્ય પ્રે ને શ્રેય, ભૌતિક તેમજ આધ્યાત્મિક એમ બંને માર્ગે પોતાનો વિકાસ સાધી શકે છે। આ બધા સાધનોની સાથે સાથે પૃથ્વી ઉપર અનેક પ્રકારની વનસ્પતિઓ, ફળફળાદિ, ધનધાન્ય, શુદ્ધ હવા, પાણી વગેરે મનુષ્ય જીવન માટે ઉપયોગી સાધનો વિપુલ પ્રમાણમાં આપણને આપ્યા છે। મનુષ્ય જીવ એકલો ન પડી જાય અને તેને સાથ, સહકાર, પ્રેમ, ભાઈચારો વગેરે મળી રહે તેને માટે અન્ય મનુષ્યોનો સમાજ પણ આપ્યો। અન્યોન્યના સહકાર વગર કોઈ પણ પ્રકારની પ્રગતિ સંભવી શકતી નથી। ભૌતિક વિકાસના સાધનો ઉત્પન્ન કરવા બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો ઘડ્યા, જેના થકી અનંત પ્રકારની સુખ સગવડતાઓ ને સાધન સંપત્તિનો વિકાસ થયો। ચૈતન્યની આધ્યાત્મિક પ્રગતિને ઉન્નતિ માટે તેઓ પોતાના સત્પુરુષો, મુક્ત પુરુષોને પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે વારે વારે પ્રગટ કરે છે। પાત્ર મુમુક્ષુ જીવોને આલોક તથા પરલોકનું સુખ આપવા માટે પ્રભુ પોતે પણ મનુષ્ય રૂપે અવતાર ધારણ કરે છે। આવા તો પરમાત્માના આપણી ઉપર અનંત ઉપકારો છે। તેનું ઋણ આપણે કદી પણ અનંત કાળે પણ ચૂકવી શકીએ તેમ નથી। તેમની પ્રસન્નતા માટે આપણે તેમની નાની મોટી આજ્ઞાઓનું જ કેવળ પાલન કરવાનું રહે છે, અને તે પણ આપણા પોતાના જ સર્વ પ્રકારે હિત માટે। આવા કારણને લીધે ધર્માદાનો ભાગ, જે આપણી સગળી આવક કે ઉપજનો એક નાનો સરખો ભાગ જ ગણાય, તે પ્રભુની પ્રસન્નતા માટે આપવાનો છે, જે દેવનું ઋણ છે। તેની ચૂકવણી કરવી તે દરેક વ્યક્તિની પવિત્ર ફરજ છે। દેવભાગ અર્પણ કરવાથી ધનની, દ્રવ્યની તથા આજીવિકાની શુદ્ધિ થાય છે। કેટલાકને એવી ગેરસમજ હોય છે કે ગમે તેવા માર્ગે અર્થાત અધર્મ અનીતિને માર્ગે અર્થોપાર્જન કરી લઈ તેમાંથી ધર્માદો અર્પણ કરી દેવાથી પ્રભુની આજ્ઞાનું પાલન થઈ જશે, પ્રભુની પ્રસન્નતા પણ થશે ને દ્રવ્યની શુદ્ધિ પણ થઈ જશે. અધર્મ અનીતિ વગેરે કર્મો પણ માફ થઈ જશે. આવો ખ્યાલ અત્યંત ભૂલ ભરેલો છે, તે અજ્ઞાન છે. ધર્મને માર્ગે કે નીતિને માર્ગે અર્થોપાર્જન કરવામાં પણ નાના મોટા દોષો જાણે અજાણે થઈ ગયા હોય, દાખલા તરીકે ખેતીવાડીમાં કારખાનાઓમાં નાના જીવજંતુઓની હિંસા વગેરે થઈ હોય, તેવા દોષો જે માફ કરી શકાય તેવા હોય, પાર્ડનેબલ, તે બધાની શુદ્ધિ થઈ જાય છે. પરંતુ કોઈ ચોરી, લૂંટફાટ, હિંસા, ભ્રષ્ટાચાર, છળકપટ, દંભ, અસત્ય, ગેરરીતિ વગેરે આચરીને આવક ઊભી કરે અને તેમાંથી ધર્માદો આપી દે અને વિચારે કે તેના બધા પાપ માફ થઈ જશે, તો તેની ગેરસમજ છે. પ્રભુ કંઈ બોળા બોટ નથી કે એવા ધર્માદાની લાલચમાં આવી જઈ માફ ન કરી શકાય તેવા અનપાર્ડનેબલ કર્મો માફ કરી દે, તેની ઉપર પ્રસન્નતાના ફૂલ વરસાવી દે. આ માટે પણ વિવેક હોવો જરૂરી છે. ધર્માદો પરમાત્માના પવિત્ર મંદિરો, પવિત્ર ધર્મસ્થાનો ને પવિત્ર સેવા સંસ્થાઓમાં આપવામાં આવે છે. ધર્માદાની રકમનો ઉપયોગ મંદિર કે ધર્મ સંસ્થાના નિર્માણ, નિભાવ, વિકાસ તથા માનવ સમાજના કલ્યાણ ને અભ્યુદય માટેની સેવા વગેરે કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં થવો જોઈએ. આ ધર્માદાનો હંમેશા સદુપયોગ જ થવો જોઈએ. પ્રભુ સંબંધી કલ્યાણકારી સદપ્રવૃત્તિ સિવાય જો તેનો પોતાના અંગત સ્વાર્થી હેતુ માટે દુરુપયોગ કરવામાં આવે તો દુરુપયોગ કરનારની ઉપર પ્રભુની ને સત્પુરુષની અપ્રસન્નતા થવાથી વજ્રલેપ જેવું પાપ કર્મનું બંધન થાય છે. હાલના કળિયુગના પ્રભાવ હેઠળ આપણે એવા ઘણા પ્રસંગો જોઈએ છીએ કે કોઈ પણ સંપ્રદાયમાં ધર્માદાનો સ્વાર્થી હેતુ માટે ઉપયોગ કરનાર વહીવટ કરતા ત્યાગી વર્ગ હોય કે ગૃહસ્થ વર્ગ હોય, તેમાં હિંસાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, અનીતિ, અધર્મ તથા વહીવટ શુદ્ધિના અભાવને લઈને સંઘર્ષ, ક્લેશ કે પ્રતિષ્ઠા હાનિ થતા રહે છે. આવા બનાવો સમાજમાં અવારનવાર બનવા છતાં અજ્ઞાની લોકોમાં સુધારો થતો ભાગ્ય જ જોવા મળે છે. કેટલીક સંસ્થાઓમાં સત્તાની સાઠમારી, અહંકારના ટકરાવ તથા ગંદુ રાજકારણ પણ રમાતું હોય છે. આવા અજ્ઞાની લોકોને શરૂઆતમાં લાગતા ઘી કેળા જેવા લાભો પાછલી જિંદગીમાં વિષ સમાન બની જાય છે. પછી પસ્તાવાનો પાર રહેતો નથી અને મૃત્યુ બાદ પણ અધોગતિ થતાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવવી પડે છે. આવા માઠા પરિણામો જોવા ન પડે તે માટે સુજ્ઞ અને ધર્મનિષ્ઠ ત્યાગી ગૃહી ભક્તોએ ધર્મશુદ્ધિ ને વહીવટ શુદ્ધિ જળવાઈ રહે તે માટે જાગૃત રહી પ્રયત્ન કરવા જોઈએ, જેથી પ્રભુની પ્રસન્નતા થાય. વિવેકી જને પોતાના ધર્માદાનો વધુમાં વધુ સદુપયોગ થાય તેવી સંસ્થામાં તથા જ્યાં વહીવટ શુદ્ધિ ને ધર્મશુદ્ધિ જળવાતી હોય તેવી પવિત્ર ધર્મ સંસ્થામાં ધર્માદો આપવો હિતાવહ છે. ધર્માદો અર્પણ કરનારે પણ ધર્માદો કચવાતા મને નહીં, પણ ભક્તિભાવ સાથે પ્રસન્ન ચિત્તે સર્વના કલ્યાણ મંગલની ઉદાત્ત ભાવના સાથે કેવળ પ્રભુ પ્રસન્નતા માટે આપવો જોઈએ. તેમાં કીર્તિ પ્રસિદ્ધિનો રાગ, અધિકારની ભાવના, દંભ ડોળ વગેરે ભાવો પડવા ન જોઈએ. શુદ્ધ ભાવથી કરેલા ધર્માદાથી પરમાત્માની ને મુક્ત પુરુષની પ્રસન્નતા થવાથી તેવો ધર્માદો કરનારના દ્રવ્યની ને આજીવિકાની શુદ્ધિ થાય છે અને તે દેવ ઋણમાંથી મુક્ત બને છે. આજે હવે કોઈ ધર્મ સંસ્થા સાચી કે સારી રહી નથી, કોઈ જ મંદિરમાં શુદ્ધ વહીવટ કે ધર્મશુદ્ધિ રહ્યા નથી, આવું વિચારી કેટલાક લોકો ધર્માદો કાઢવાના શ્રીહરિના આદેશનું ઉલ્લંઘન કરી ધર્માદો કાઢવાનું ટાળે છે. આ બાબત બિલકુલ યોગ્ય નથી. બધા લોકો આવી રીતે વિચારે તો કોઈ પણ સંસ્થા નભી ન શકે. ભક્તને તો ધર્માદા પેટે દેવભાગ કાઢી દેવઋણમાંથી મુક્ત થવું જ પડે, તે તેની પવિત્ર ફરજ પણ છે અને તે પોતાના આત્માના કલ્યાણ માટે પણ અનિવાર્ય છે. ધર્માદો આપવાથી પ્રભુની આજ્ઞાનું પાલન થાય છે, તેથી તેમની પ્રસન્નતા થાય છે અને અનેક જન્મના કર્મ સંસ્કારોનું ક્ષય થવાથી કલ્યાણનો માર્ગ સરળ બને છે. વ્યક્તિ ધર્માદાનો ભાગ પ્રભુને અર્પણ ન કરતા પોતાને માટે, પોતાના અંગત સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરે તો ધનશુદ્ધિ ન થાય, પ્રભુની આજ્ઞાનો પણ લોપ થાય, પ્રભુની પ્રસન્નતા પણ ન મળે, તેથી તેને વ્યવહારિક રીતે અનેક પ્રકારની મુશ્કેલીઓ અને આપત્તિઓ આવે. પરિવારમાં સંઘર્ષને ક્લેશ થાય, ધંધા રોજગારમાં પણ વિઘ્નો આવે, આર્થિક સ્થિતિ દુર્બળ થતાં માનસિક શાંતિ હણાઈ જાય, શારીરિક ને માનસિક વ્યાધિઓમાં કે કોર્ટ કચેરી વગેરેમાં ખર્ચને દોડધામ વધી જાય, ચારે બાજુથી અશાંતિ ઘેરી વળે. તેથી દેવભાગની ધર્માદાની રકમ કરતાં અનેક ગણા વધુ ખર્ચાઓ થઈ જાય, આવા અનેક કિસ્સાઓ સમાજમાં બનતા આપણે જોઈએ છીએ. ચોખ્ખો ધર્માદો ભક્તિભાવ ને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરનારને પ્રભુની આજ્ઞાનું પાલન થવાથી તે દેવઋણમાંથી તો મુક્ત બને જ છે, પણ સાથે સાથે તેનો વ્યવહાર પણ સુધરે છે. આજ્ઞા પાલકના યોગક્ષેમનું વહન કરવાની જવાબદારી પ્રભુ પોતાને શિરે લઈ લે છે, તેથી ભક્તને સુખ સગવડ સંપત્તિ પણ મળે છે. આવા પ્રકારના અસંખ્ય દાખલાઓ પણ સમાજમાં જોવામાં આવે છે. ધર્માદો કાઢવાથી પ્રભુ પ્રત્યેના ભક્તિભાવને શ્રદ્ધામાં પણ દ્રઢતા થાય છે. અજ્ઞાનને લઈને અથવા જાણવા છતાં પણ ધર્માદો અર્પણ નહીં કરનારનો સત્સંગ ધીમે ધીમે ઘસાઈ જાય છે, તે ભક્તની શ્રદ્ધા મંદ પડે છે અને પછી કુસંગની સોબતને લીધે અનેક આપત્તિઓ નોતરે છે. કેટલાક તો દુર્વ્યસનો પાછળ ખુવાર થઈ જતા હોય છે, પણ ધર્માદો કાઢતા નથી હોતા. આ નર્યું અજ્ઞાન છે. આવા માઠા પરિણામોનું કારણ પરમાત્માની આજ્ઞાનો લોપ છે. ભક્ત તો ધર્માદો ધર્મ સંસ્થાઓમાં આપીને દેવઋણથી મુક્ત બની જાય છે, પણ તે ધર્માદાનો સદુપયોગ કરવાની મોટી જવાબદારી જે તે ધર્મ સંસ્થાના વહીવટકર્તા અધિકારીઓની છે. ધર્માદાની અલ્પ રકમનો પણ પોતાના અંગત સ્વાર્થી હેતુ માટે તે ઉપયોગ કરે તો તે જન્મ મરણ રૂપ સંસ્કૃતિમાં ખેંચાઈ જાય છે. શ્રીહરિએ કહ્યું છે તેમ, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રે કરેલું પાપ કર્મ તીર્થક્ષેત્રે નાશ પામે છે, પણ તીર્થક્ષેત્રે કરેલું પાપ વજ્રલેપ જેવું બંધનકારી થાય છે. આમ સમજી વહીવટકર્તાઓએ પૂર્ણ જાગૃતિ રાખી ધર્માદાની રકમનો હંમેશા સદુપયોગ કરવો. સંસ્થાના ધણી એક પ્રભુને જ રાખે અને પોતે તેના ધણી બની બેસવાનો રાગ ટાળે તો કોઈ વાંધો ન આવે. વહીવટકર્તાઓએ બીજો પણ એક ખ્યાલ રાખવાની આવશ્યકતા છે કે પોતાની બેદરકારી કે બેજવાબદારીને લઈને ધર્માદાની રકમનો બિનજરૂરી વ્યય ન થઈ જાય. અંગત સ્વાર્થી હેતુ તો દોષરૂપ છે જ, પણ સાથે સાથે પોતાની બેદરકારી પણ દોષરૂપ છે તે સમજવું ઘટે. કેટલાક લોકોને દાન અને ધર્માદાનો ભેદ ખબર નથી, તે બંને બાબતને સરખી ગણે છે, તે ભૂલ છે. કોઈ વ્યક્તિને કે સંસ્થાને દાન આપવાથી તે એક પુણ્યકર્મ હોવાથી પુણ્ય મળે છે. નામની કીર્તિની કે પ્રસિદ્ધિની ઈચ્છાથી દાન આપવાથી પ્રસિદ્ધિ મળી જાય છે, એવી ઈચ્છા વગર દાન આપવાથી પુણ્ય ભેગું થાય છે. દાન માટે કોઈ જબરજસ્તી કે ફરજ નથી હોતી, તે સ્વેચ્છાએ આપવાનું હોય છે. તેમાં પણ દાન કરનારે પાત્ર વ્યક્તિને કે યોગ્ય સંસ્થાને દાન આપવું જોઈએ, કુપાત્રને કે અયોગ્ય સંસ્થાને દાન આપવાથી કદાચ નામ ના મળે પણ પુણ્ય ન મળે અને એવું દાન એળે જાય છે, માટે તેમાં પણ વિવેક જરૂરી છે. જ્યારે ધર્માદો તો દરેક હરિભક્તે ફરજિયાત આપવાનો હોય છે, કારણ કે તે દેવભાગ છે, તે પ્રભુની આજ્ઞા છે, તેના પાલનથી જ પ્રભુ પ્રસન્નતા થાય ને દેવ ઋણમાંથી મુક્ત થઈ શકાય છે. ધર્માદાના પણ ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ એમ ત્રણ પ્રકારો છે. પોતાની આવક ઉપજમાંથી દસમો કે વીસમો ભાગ પ્રભુને અર્પણ કરવો તે કનિષ્ઠ ધર્માદો છે. વર્ષમાં એકાદ માસ કોઈ મોટા સત્પુરુષનો જોગ સમાગમ સેવા કરવા મંદિર તથા સેવા સંસ્થામાં સમય ફાળવીને તન મનથી સેવા આપવી તે સમયના ધર્માદારૂપ મધ્યમ ધર્માદો છે. ઇન્દ્રિયો અંતઃકરણને તથા પોતાના ચૈતન્યને વિષયાભિમુખમાંથી વિમુક્ત કરીને એકાગ્ર ચિત્તે કરીને પ્રતિલોમ ધ્યાન દ્વારા પરમાત્માના સ્વરૂપમાં જોડાવાનો અભ્યાસ કરવો તે ઉત્તમ ધર્માદો છે. આમાં કનિષ્ઠ ધર્માદાથી ધનની શુદ્ધિ થઈ વ્યવહાર સુધરે છે ને આ લોકની સુખ સગવડતાઓ પ્રાપ્ત થાય છે. સમયનો સદુપયોગ સેવા સત્સંગ વગેરે કરવારૂપ મધ્યમ ધર્માદાથી સારા સંસ્કારોનું ને ચારિત્રનું ઘડતર થાય છે. તેથી માનસિક શાંતિ ને સંતોષ અનુભવાય છે અને સત્પુરુષના માર્ગદર્શન ને કૃપા દ્વારા પ્રભુના સ્વરૂપમાં જોડાવારૂપ ઉત્તમ ધર્માદાથી પરમાત્મા સંબંધી પરમાનંદની ઉપલબ્ધિ થાય છે. અનાદિ મહામુક્તરાજ શ્રી અબજી બાપાશ્રી કહે છે કે આ ત્રણેય પ્રકારનો ધર્માદો ભક્તોએ અવશ્ય કાઢવો જોઈએ. એક પણ ધર્માદો પડ્યો મૂકવો નહીં. ત્યાગી વર્ગે વસ્ત્રાદિક વગેરે ધર્મામૃત શાસ્ત્ર પ્રમાણે રાખી તેનાથી અધિક હોય તો ઠાકોરજીને કોઠારે આપી દેવું, જેથી અન્ય જરૂરિયાતમંદને તે ઉપયોગમાં આવી શકે. આ આજ્ઞા પાળવાથી તેને અપરિગ્રહની અને નિરાસક્ત થવાની ભાવનાની તથા વૈરાગ્યની દ્રઢતા થાય છે. ત્યાગી વર્ગે પ્રભુના ધ્યાન ભજન વગેરે પોતાના આત્માના ઉત્કર્ષ માટે સાધનો કરવાના સમયમાંથી થોડો સમય કાઢી અન્ય મુમુક્ષુઓને ઉપદેશ ને સાચું જીવન જીવવાનું માર્ગદર્શન આપી વ્યક્તિના ને સમાજના આધ્યાત્મિક ઉત્થાનમાં યોગદાન રૂપી ધર્માદો પણ આપવો જોઈએ. આમ કરવાથી પ્રભુની પ્રસન્નતા થાય છે. તેથી અનેક જન્મના સંસ્કાર ઘસાય છે ને ચિત્ત નિર્મળ બને છે. તેથી ચેતનાનો આધ્યાત્મિક વિકાસ ઝડપી બને છે. જે વ્યક્તિએ જ્ઞાન તથા સદવિદ્યા સંપાદન કરી હોય તો તે પણ એક પ્રકારની ઉપજ ગણાય. તે સદવિદ્યાનો કેવળ પોતાના જ અંગત સ્વાર્થ માટે ઉપયોગ ન કરતા અન્ય યોગ્ય વ્યક્તિને પણ તે આપવું જોઈએ. જેમ ધનનો ધર્માદો આપવાથી ધનની શુદ્ધિ થાય છે ને તેમાં વૃદ્ધિ પણ થાય છે, એ રીતે જ્ઞાન દાન કે વિદ્યા દાન કરવાથી જ્ઞાન વિદ્યાની શુદ્ધિ થાય છે અને તેમાં વૃદ્ધિ પણ થાય છે. આ પ્રકારના જ્ઞાન વિદ્યા દાનમાં કોઈ પ્રકારના બદલાની ભાવના ન હોવી જોઈએ. તે નિસ્વાર્થપણે થવું જોઈએ. તેનાથી પણ પ્રભુની પ્રસન્નતા થાય છે. શ્રી હરિએ સદવિદ્યાની પ્રવૃત્તિથી મોટું પુણ્ય થાય છે તેમ કહ્યું છે. માટે આ પણ શ્રેષ્ઠ પ્રકારનો ધર્માદો છે. પૂર્ણ સ્થિતિવાળા મુક્ત પુરુષને તો કંઈ જ કરવાનું શેષ રહેતું નથી. તેઓ પૂર્ણકામ છે. તેમ છતાં બીજા જીવોના કલ્યાણને બોધ માટે તેઓ પણ ત્રણેય પ્રકારનો ધર્માદો કાઢતા હોય છે. તેથી સમાજમાં તેઓ સર્વ પ્રકારે આદર્શરૂપ બને છે. આ રીતે ધર્માદાનો હેતુ અને તેનું રહસ્ય સમજી મુમુક્ષુએ પોતાના પ્રેય અને શ્રેય માટે વ્યવહારિક તેમજ આધ્યાત્મિક ઉત્કર્ષ માટે ત્રણેય પ્રકારનો ધર્માદો અવશ્ય કાઢવો જોઈએ. જય શ્રી સ્વામિનારાયણ.